કેન્સર નિદાન થયા પછી લેવા જેવા 7 મહત્વના પગલાં વિશે આપણે મેલબર્ન સ્થિત ઓન્કોલોજીસ્ટ ડોક્ટર ભૌમિકભાઈ શાહ સાથે વાતચીત ગયા બુધવારે શરૂ કરી છે. પહેલા ભાગમાં તેમણે જણાવ્યું કે જો કેન્સર નિદાન થાય તો યોગ્ય માહિતી અને માર્ગદર્શન કેટલા મહત્વના છે અને ક્યાંથી મેળવશો. આજે વાત કરીએ વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર ફરતા કેન્સરના ઉપચારના મેસેજીસથી કેવી રીતે બચવું, તેમાં સાચા ખોટાનો ફરક કેવી રીતે કરવો.
આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
ભૌમિકભાઈ, કેન્સર નિદાન થાય અને ઉપચાર શરૂ થાય, ટ્રીટમેન્ટ શરૂ થયા પછી જે મહત્વના મુદ્દા પર ધ્યાન આપવાનું હોય છે તે છે ડાયટ, ન્યુટ્રિશન, એક્સરસાઇઝ. સૌથી પહેલા શું ખાવું, શું ન ખાવું, જેના વિશે ખૂબ બધા મેસેજીસ ફરી રહ્યા છે, તેની વાત કરશો?
સાચી વાત છે નીતલબેન, કે જ્યારે કેન્સર ડાયગ્નોઝ થાય અને ઇનફેક્ટ ઘણીવાર પેશન્ટ મને કહેતા હોય છે કે પહેલી ગિફ્ટ એ લોકોને જ્યારે ફેમિલી મેમ્બર્સ કે ફ્રેન્ડ્સ તરફથી મળતી હોય છે એ જ્યુસર, કે હવે તમારું ખોરાક બદલી નાખો અને ખાલી ફ્રૂટ જ્યુસ ઉપર વધારે ફોકસ કરો. પણ એ ઘણું જરૂરી છે કે તમે સંતુલિત આહાર કેન્સરની ટ્રીટમેન્ટ દરમિયાન લો. ખાલી અને ફ્રૂટ જ્યુસીસ એક સારો અંગ છે ખોરાકનું, પણ તમે જે ખાલી જ્યુસીસ લેતા હો અને પછી બાકીની બધી વસ્તુ જેમાંથી પ્રોટીન મળવું જોઈએ કે પ્રોપર કેલરીઝ મળવી જોઈએ એ જો ન મળતું હોય તો એ યોગ્ય નથી. એટલે કોઈ એક જ પ્રકારના ખોરાકના ખોરાક ઉપર તમે ફોકસ કરીને ખાલી એના ઉપર જ આખો ખોરાક નિર્ભર બનાવો તે પણ યોગ્ય નથી. હવે એના વિશે સૌથી પહેલા ખાલી આપણે માહિતી જોઈતી હોય તો જેમ મેં લાસ્ટ ટાઈમ કીધું હતું કે કેન્સર કાઉન્સિલની વેબસાઇટ ઘણો સારો ઇન્ફોર્મેશનનો રિસોર્સ છે, અને એનું ફરી વાર હું એનું વેબ એડ્રેસ કહીશ કે cancer.org.au. એની અંદર સરસ સેક્શન છે ન્યુટ્રિશન એન્ડ કેન્સર વિશે, અને એની બુકલેટ્સ પણ અવેલેબલ છે જે તમે ઓર્ડર કરી શકો ફ્રી ઓફ ચાર્જ તમારા સ્ટેટની કેન્સર કાઉન્સિલમાંથી. ને એની અંદર ખૂબ સરસ રીતે સમજાવ્યું છે કે તમે સંતુલિત આહાર કેવી રીતે બનાવી શકો. જ્યારે કેન્સરની ટ્રીટમેન્ટ ચાલતી હોય, કીમોથેરાપી, રેડિયેશનથી અથવા સર્જરી હોય, તો ક્યારેક તમને અમુક વસ્તુઓ જેનાથી તમને ફૂડ બોર્ન ઇલનેસીસ થઈ શકે એ ખાવાની મનાઈ કરતા હોઈએ છીએ, કે જ્યારે તમે ટેક અવે બહારથી લાવતા હોવ તો પ્રોપરલી કુક્ડ હોવું જોઈએ, ખૂબ જૂનું ન હોય, કે તમે જેવી રીતના શાકભાજી અને ફળો ખાવાના હોવ તેની પહેલા એ વ્યવસ્થિત ધોયેલા હોવા જોઈએ, અને અમુક એવા ફૂડ આઈટમ્સ છે જેમાંથી લિસ્ટેરિયા નામના એક બેક્ટેરિયાનું ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે હોય છે, જેમ કે સોફ્ટ ચીઝ હોય અથવા તો અમુક ટાઈપના સી ફૂડ હોય, એ બધા વિશે તમને ઇન્ફોર્મેશન આપતા હોઈએ છીએ કે એ ખાવાનું અવોઇડ કરાય. પણ તેમ છતાં સંતુલિત આહાર માટે કઈ કઈ વસ્તુઓ પર ફોકસ કરવું જોઈએ, અને એ જરૂરી નથી કે તમે કઈ ટાઈપના ફૂડ પર આધાર રાખો છો. જેમ કે ગુજરાતી ઘણી બધી કમ્યુનિટીની અંદર વેજીટેરિયનિઝમ ખૂબ જોવામાં આવે છે, પણ એ જરૂરી નથી કે તમે સંતુલિત આહાર રાખવા માટે તમારે વેજીટેરિયનિઝમ છોડવું પડે, એટલે એ બિલકુલ જરૂરી નથી. અને ઘણી બધી વાર તમારે ફૂડનું પ્રોપરલી પ્લાનિંગ કરવું હોય તો ડોક્ટર્સ તમને ડાયટિશિયન સાથે પણ અપોઇન્ટમેન્ટ કરાવી આપે છે, જેનાથી ડાયટિશિયન તમારી ડેઈલી કેલરી રિક્વાયરમેન્ટ નક્કી કરી અને તમારું કરંટ ફૂડ હેબિટ જોઈને તમને એડવાઇઝ આપે કે આ વસ્તુ તમે એમાં એડ કરશો તો વધારે સારી પડશે. પણ એ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે ઓનલાઈન તમે મેસેજીસ જોતા હો અથવા સોશિયલ મીડિયા પર, તમે ઘણી બધી વેબસાઇટ્સ છે એ ખૂબ પ્રોપોગેન્ડા હોય છે કે જેમાં એ લોકો ખૂબ મોંઘા સપ્લિમેન્ટ્સ વેચતા હોય છે, ને એ લોકોની જે પ્રોડક્ટ્સ હોય છે એની પાછળ કોઈ એવિડન્સ હોતો નથી, પણ યુઝ્યુઅલી એમ કે આ તમારું લીવર માટેનું ટોનિક છે અથવા તમારું ઇમ્યુનિટીનું બૂસ્ટર છે, અને શબ્દો જે એ રીતના વાપરતા હોય છે જેમાં ખાસ કોઈ તથ્ય હોતું નથી. એટલે એ ખૂબ જરૂરી છે કે તમે જ્યારે ઘણા બધા પૈસા આવા મોંઘા સપ્લિમેન્ટ્સ પર ખર્ચો એની પહેલા તમે સાચા સોર્સિસથી, ડાયટિશિયન પાસેથી કે તમારા ડોક્ટર પાસેથી ઇન્ફોર્મેશન લઈ અને એ પ્રમાણે કરો તો ઘણી વાર તમારો ઘણો ખર્ચો ઓછો થાય છે અને તમે સાચા પ્રકારનું ન્યુટ્રિશન મેળવી શકો છો.
ભૌમિકભાઈ, આ વિષય પર વી કેનોટ ઇગ્નોર ધ ફેક્ટ કે વોટ્સએપ પર જે મેસેજીસ આવે છે જસ્ટ એક જ વસ્તુ, અને ખાસ કરીને ટ્રેડિશનલ કલ્ચર્સમાં, પછી એ ઇન્ડિયન હોય કે ચાઇનીઝ હર્બલ મેડિસિન હોય, હળદર ખાવાથી કોઈ દિવસ કેન્સર નહીં થાય, એ બધા મેસેજીસ પર લોકો આંખ બંધ કરીને ઘણીવાર વિશ્વાસ કરી પણ લે છે, એમને શું સલાહ આપશો?
અને મારું કહેવાનું છે કે એ ખૂબ ડેન્જરસ પ્રેક્ટિસ છે, કે ઘણી બધી વાર આવા મેસેજીસ આપણને આવતા હોય ને આપણે સારા ઉદ્દેશ્યથી કે ચાલો આનાથી કોકને તો લાભ થશે એમ કરીને આપણે બીજા 10 જણાને ફોરવર્ડ કરી દઈએ, પણ વસ્તુ એ છે કે આ ફોરવર્ડ કરવાથી લોકોને નુકસાન થઈ શકે છે એવું આપણા ધ્યાનમાં નથી હોતું. એટલે ઘણી બધી વાર મને બહુ દુઃખ થતું હોય છે કે સિમ્પલ એમ લખે કે રોજ સવારે આપણે નરણા કોઠે પાણીનો એક ગ્લાસ પીએ તો કોઈ કેન્સર નહીં થાય, અને એની પાછળ કોઈ તથ્ય નથી. પણ ઘણી બધી વાર જેને કેન્સર થયું હોય અને જે ડરી ગયા હોય કે મને કીમોથેરાપી નથી કરાવવી અથવા તો રેડિયેશન નથી કરાવવું, એનાથી મને નુકસાન થશે, અને જ્યારે આવો મેસેજ એમને આવે તેમને થાય કે ઓહો આમ કરવાથી તો બધા કેન્સર મટી જ જાય છે, તમારે પેલું સાદી ટ્રીટમેન્ટ બીજી બધી ટ્રીટમેન્ટ કરવાની જરૂર શું છે. એટલે જ્યારે તમે મેસેજ કોર્ટને ફોરવર્ડ કરતા હો જ્યારે તમને ખબર ના હોય કે આ સાચું રેપ્યુટેડ ઇન્સ્ટિટ્યુશનમાંથી છે કે નહીં, ત્યારે એમ નથી કે કોઈને નુકસાન નહીં થાય, આનાથી કોઈને નુકસાન થઈ શકે એવું ધ્યાનમાં રાખવું ખૂબ જરૂરી છે. એટલે ખાલી ખોટા આવા બધા જે ફોરવર્ડેડ મેસેજીસ હોતા હોય છે એ કોઈને મોકલતા પહેલા વિચાર કરવા જેવો છે કે આનાથી કોઈને નુકસાન પણ થઈ શકે. અને લોકો એમ માને છે કે આમાંથી કોઈને નુકસાન શું થવાનું, તો ખાલી પાણી પીશે
પણ નુકસાન થઈ પણ શકે છે. કારણ કે વેન યુ આર ડેસ્પરેટ, હા, તમે કોઈ પણ મેસેજ પર વિશ્વાસ કરીને કાંઈ પણ ટ્રાય કરવા તૈયાર થઈ જાઓ.
હા, અને તમે એને કારણે બીજું જે થઈ શકતું હોય જ્યારે તમે અવોઇડ કરો ત્યારે એનું ખાસ નુકસાન. એટલે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આ બધા મેસેજીસ આવે તમે એ લઈને તમારા ડોક્ટર પાસે જઈ શકો, દે વુડ ટેલ યુ કે લુક આના ફાયદા છે ગેરફાયદા છે, અથવા કરો હોય તો કરો, એનું કોઈ નુકસાન નથી, પણ સાથે સાથે આ વસ્તુ પણ ચાલુ રાખો. એટલે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે તમે ઘઉં અને કુશકી જુદા કરી શકો, અને ઘણી વાર એટલું ઇઝી નથી હોતું, અને એમાં પછી જે ફિલ્ડના એક્સપર્ટ હોય એને પૂછવું એ જ વધારે યોગ્ય વસ્તુ છે.
ભૌમિકભાઈ, ડાયટ અને ન્યુટ્રિશન પછી બીજું એક મહત્વનું પાસું છે એક્સરસાઇઝ, અને રોગ થયો એટલે આરામ કરવો એવી એક બહુ જનરલ માન્યતા હોય છે. વોટ રોલ ડઝ એક્સરસાઇઝ પ્લે ઇન કેન્સર રિકવરી?
અને આજના સાયન્ટિફિક લિટરેચરની અંદર એક્સરસાઇઝનો રોલ ધીમે ધીમે વધારે એપ્રિશિએટ થઈ રહ્યો છે અને એનું ઇમ્પોર્ટન્સ ખૂબ વધી રહ્યું છે. કારણ કે પહેલા આપણા મગજમાં એમ હતું કે એક્સરસાઇઝ ખાલી તમારા હાર્ટની હેલ્થ વધારવા માટે જરૂરી છે કે તમને હાર્ટ એટેક ન થાય, તમારું વજન બરાબર ન વધે, કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે, શુગર સારી રહે, એ બધા માટે એક્સરસાઇઝ કરવી જોઈએ. એ બધું સાચું જ છે, પણ લોકોના મગજમાં હજુ એ કન્સેપ્ટ નથી આવ્યો કે કેન્સર માટે પણ એક્સરસાઇઝ ખૂબ યુઝફુલ છે. અને એવી ઘણી સ્ટડીઝ થઈ છે જે બતાવે છે કે કેન્સર અર્લી કેન્સર જે તમે ટ્રીટ કરી દીધું હોય અને પછી તમે એક્ટિવ લાઇફસ્ટાઇલ લીડ કરતા હો, તમે એક્સરસાઇઝ કરતા હો, તો કેન્સરના રિકરન્સના ચાન્સીસ ઓછા થાય છે. અને અમુક કેન્સરમાં તો એવો સ્ટ્રોંગ રોલ છે, જેમ કે બ્રેસ્ટ કેન્સરની વાત કરીએ કે એની ઇફેક્ટ સિમિલર ટુ સર્ટન મેડિસિન્સ છે. આપણે જે અમુક મેડિસિન કેન્સરના રિકરન્સ પ્રિવેન્ટ કરવા આપતા હોય એના જેટલી ઇફેક્ટ થાય છે. એટલે ઘણી વાર અંડર એપ્રિશિએટેડ છે. બીજી વસ્તુ એ છે કે જ્યારે પેશન્ટ્સ કીમોથેરાપી કે રેડિયેશન લેતા હોય એમને ફટીગ થાય, ટાયર્ડનેસ ફીલ થતી હોય, અને એ બધામાં આપણને કાઉન્ટર ઇન્ટ્યુટિવ લાગે, પણ રેગ્યુલર એક્સરસાઇઝ કરવાથી થાક લાગવાનું ઓછું થાય છે.
પરંતુ
એ લોકોની એક્ટિવિટીઝને કારણે એમના બોડીમાં એન્ડોર્ફિન્સ રિલીઝ થતા હોય, જેના કારણે થાક ઓછો લાગતો હોય છે. ઘણી બધી બીજી એવી સાઇડ ઇફેક્ટ્સ હોય છે કીમોથેરાપીની જે એક્સરસાઇઝથી ઓછી ફીલ થતી હોય છે. એટલે આપણી નેચરલ ઇન્સ્ટિંક્ટ એવી હોય કે મને આટલું મોટું કેન્સરનું ડાયગ્નોસિસ છે તો હું કીમોથેરાપી લઉં છું એટલે મારે તો કોન્સ્ટન્ટલી બેડ રેસ્ટ જ કરવો જોઈએ, અને બધા ફેમિલી મેમ્બર્સ પણ એમ જ એન્કરેજ કરે કે ના ના તમારે ઊભા થવાની જરૂર નથી, કાંઈ કામની જરૂર નથી, અમે લોકો બધું કરી આપશું. પણ એમાં ઘણીવાર આપણે સારા નેચરથી એ લોકોને નુકસાન કરતા હોઈએ છીએ. રેગ્યુલર એક્ટિવિટીઝ ડ્યુરિંગ ધ ટ્રીટમેન્ટ એન્ડ ઓલ્સો આફ્ટર ધ ટ્રીટમેન્ટ એ બધાનો આઈ વુડ સે વેરી સ્ટ્રોંગ બેનિફિટ. અને એના માટે એક્સરસાઇઝ માટેની ઘણીવાર એવું થાય કે જ્યારે ટ્રીટમેન્ટ દરમિયાન તમે થાક લાગતો હોય તો બધી ટાઈપની એક્સરસાઇઝીસ ન કરી શકો, પણ એના માટે પણ એક સરસ સેક્શન કેન્સર કાઉન્સિલની વેબસાઇટ ઉપર છે એક્સરસાઇઝ એન્ડ કેન્સર ઉપર. અને ડોક્ટર્સ ઘણીવાર તમને ફિઝિયોથેરાપિસ્ટ અને એક્સરસાઇઝ ફિઝિયોલોજિસ્ટ એ બે ટાઈપના જે પ્રોફેશનલ્સ હોય એની તરફ રિફર કરતા હોય છે, જે તમને પ્રોપર એક્સરસાઇઝ શેડ્યુલ બનાવી આપે ને તમને એમ પણ કહે કે આ સ્ટેજમાં આ એક્સરસાઇઝ તમારા માટે અપ્રોપ્રિયટ છે ને આ ગોલ તમારે સેટ કરવો જોઈએ. એટલે એક્સરસાઇઝનો મોટો રોલ છે કેન્સર માટે અને ઓલસો સાઇડ ઇફેક્ટ્સ ઓફ ટ્રીટમેન્ટ માટે, અને એના ઉપર ડેફિનેટલી ફોકસ કરવું જરૂરી છે.
ઓન્કોલોજીસ્ટ ડોક્ટર ભૌમિકભાઈ શાહ માહિતી આપી રહ્યા છે કેન્સર નિદાન થયા પછી ટ્રીટમેન્ટ દરમિયાન ખાવા પીવામાં એક્સરસાઇઝમાં શું ધ્યાન રાખવું જોઈએ. હવે પછીની ચર્ચા કરીશું આયુર્વેદ કે હોમિયોપેથી જેવી વૈકલ્પિક ઉપચાર પદ્ધતિનો ઉપયોગ કરવો હોય તો તે યોગ્ય છે કે નહીં, કેટલા પ્રમાણમાં કરવો, અને જો કોઈ ઉપચાર કામ ન કરે તો પેલિએટિવ કેર શું ભાગ ભજવી શકે છે. આવતા બુધવારે ભૌમિકભાઈ સાથે ફરી થોડી વાત કરીશું.
SBS ગુજરાતી શેર કરો અમારી સ્ટોરીઝ ફેસબુક પર.